આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના મહાકુંભ મેળાનું ઉદ્ઘાટન અને 5,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. બંધારણની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકસભામાં ચર્ચા શરૂ. સભાપતિ સામેના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે રાજ્યસભામાં હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત. શ્રીલંકાના રાષ્ટ્રપતિ 15 ડિસેમ્બરથી ભારતની મુલાકાતે. અને રશિયા દ્વારા ઉર્જા કેન્દ્રો ઉપર મોટા પાયે હુમલા થયા હોવાનો યુક્રેનને આરોપ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કહ્યું હતું કે મહાકુંભ 2025 એ એકતા અને સમાનતાનો એક મહાયજ્ઞ હશે. આ મહાકુંભની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે તેમ પણ તેમણે ઉમેર્યું. પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં મહાકુંભ 2025નું ઔપચારિક ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ જાહેરસભાને સંબોધતા આ પ્રમાણે જણાવ્યું.
કુંભ હજારો વર્ષ પહેલે સે ચલી આ રહી હમારે દેશ કી સાંસ્કૃતિક આધ્યાત્મિક યાત્રા કા પુણ્ય ઓર જીવંત પ્રતીક હૈ. એક એસા આયોજન જહાં હર બાર ધર્મ જ્ઞાન ભક્તિ ઓર કલા કા દિવ્ય સમાગમ હોતા હૈ.
આ મહાકુંભ મેળો આવતા વર્ષે 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 5,500 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે મુખ્ય મંદિર કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યું, જેમાં ભારદ્વાજ આશ્રમ કોરિડોર, શ્રીંગવરધુર ધામ કોરિડોર, અક્ષયવત કોરિડોર, હનુમાન મંદિર કોરિડોર સહિત અન્યનો સમાવેશ થાય છે. લોકસભામાં આજે ભારતના બંધારણના 75 વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા થઈ હતી. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય બંધારણ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને સ્પર્શીને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. વિપક્ષે કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કરતા શ્રી સિંહે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંધારણને એક ચોક્કસ પક્ષના યોગદાન તરીકે રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બંધારણ એ કોઈ એક પક્ષનું યોગદાન નથી, પરંતુ ભારતના મૂલ્યો સાથે જોડાયેલો અદ્વિતીય પરિવર્તનકારી દસ્તાવેજ છે.
કોંગ્રેસ કે મિત્રોને અનેક મોકે પર સંવિધાન ઓર સંવૈધાનિક ભાવનાઓ કા નિરાદર કિયા હૈ. કોંગ્રેસ પાર્ટી ને હમેશા સંવિધાન કો રાજનૈતિક હિત સાધને કા એક માધ્યમ બનાયા હૈ ઓર ઉસકી મૂળ ભાવના કો તહસ નહસ કરને કા કોંગ્રેસ ને કામ કિયા હૈ. વિપક્ષ કે કઈ નેતા સંવિધાન કી પ્રતિ અપની જેબ મે રખ કર ઘૂમતે હૈ. ઉન્હોને પીઢિયો સે અપને પરિવાર મે સંવિધાન કો જેબ મે હી રખે થે. લેકિન અધ્યક્ષ મહોદય, ભારતીય જનતા પાર્ટી સંવિધાન કો સિર માથે પર લગાતી હૈ.
ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે બંધારણ એ નાગરિકોને સુરક્ષિત રાખવા માટે સુરક્ષા કવચ છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર અનામતની જોગવાઈને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે.
સુરક્ષા કવચ તોડને કા પૂરા પ્રયાસ કિયા હૈ. સંવિધાન મે સામાજિક, આર્થિક ઓર રાજનીતિક ન્યાય કા વાદા હૈ. યે વાદા એક સુરક્ષા કવચ હૈ જિસકો તોડને કા કામ શરૂ હો ચુકા હૈ. લેટરલ એન્ટ્રી ઓર નિજીકરણ કે જરિયે યે સરકાર આરક્ષણ કો કમઝોર કરને કા કામ કર રહી હૈ.
ચર્ચામાં ભાગ લેતા સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું કે બંધારણ દેશના દલિત અને પીડિત લોકોનું સાચું રક્ષક છે. તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 10 વર્ષોમાં દેશનું બિનસાંપ્રદાયિક માળખું જોખમમાં છે. જનતા દળ યુનાઇટેડના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહે કહ્યું કે બંધારણ સમાજના તમામ વર્ગો માટે સામાજિક અને આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. ટીડીપી સાંસદ ડોક્ટર બાયરેડી શબરીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસોના પરિણામે વર્ષ 2014થી પાકિસ્તાનની જેલમાં બંધ 2,639 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપી હતી. વર્ષ 2008માં ભારત પાકિસ્તાન વચ્ચેના કરાર અનુસાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ બંને દેશો અન્ય લોકોની જેલોમાં બંધ નાગરિક કેદીઓ અને યાદીની આપ લે કરે છે. આ વર્ષે 1 જુલાઈએ પરસ્પર અપાયેલી યાદીઓ અનુસાર પાકિસ્તાને દમણ અને દીવના 24 માછીમારો સહિત 211 ભારતીયોની કસ્ટડી સ્વીકારી છે. પાકિસ્તાનની જેલમાં બંધ આ 211 માછીમારોની મુક્તિનું પણ પાકિસ્તાનને કહેવાયું છે. અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ રાજ્યસભાને દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ દ્વારા આ વિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. શ્રી ધનખડે ગૃહને જાણ કરી હતી કે છેલ્લા 30 વર્ષમાં અધ્યક્ષ સામે અને તેના કાર્યકાળ દરમિયાન કેટલી નોટિસો મળી તે અંગે ગૃહે વિચાર કરવો જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરી શકો છો. લોકસભા અને રાજ્યસભાએ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનેલા ડી ગુકેશને તેની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. 18 વર્ષીય ગુકેશે ગઈકાલે ખૂબ જ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ચીનના ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે ગુકેશની આ સિદ્ધિ બદલ અનેક ભારતીયને ગર્વ અપાવનારી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડી ગુકેશને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે તે દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. છત્તીસગઢના બીજાપુરમાં આજે સુરક્ષાદળોએ 2 નક્સલીઓને ઠાર કર્યા હતા. છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો. બીજાપુરના અધિક પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગવર્ણાએ અથડામણ અંગે માહિતી આપતા જણાવ્યું કે સુરક્ષાદળોએ 2 નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસે બંને પુરૂષ માઓવાદીઓના મૃતદેહને કબજે કર્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ શ્રી દિસનાયકને આ પ્રથમ મુલાકાત રહેશે. તેમની 3 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી દિસનાયકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. શ્રી જયસ્વાલે ઉમેર્યું હતું કે તેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં એક બિઝનેસ ઇવેન્ટમાં પણ હાજરી આપશે અને બોધગયાની મુલાકાત લેશે. તેમણે ઉમેર્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025 માટે નવા ફિલ્ડિંગ કોચ તરીકે કાર્લ હોપકિન્સનની નિમણૂક કરી છે. હોપકિન્સને જેમ્સ પેમેન્ટનું સ્થાન લીધું છે, જેઓ 7 વર્ષ સુધી એમઆઈના ફિલ્ડિંગ કોચ હતા. હોપકિન્સને તાજેતરમાં ઇંગ્લેન્ડની ટીમ માટેના તેમના લાંબા સમયના ફિલ્ડિંગ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. હોપકિન્સને 2019માં ઇંગ્લેન્ડને 1 દિવસીય વિશ્વકપ અને નવેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપના વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય અંડર 19 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ માટે મુખ્ય ફિલ્ડિંગ કોચ પણ રહી ચૂક્યા છે. યુક્રેને આરોપ લગાવ્યો છે કે રશિયાએ આજે સવારે યુક્રેનિયન ઉર્જા કેન્દ્ર પર મોટા પાયે મિસાઇલ હુમલો કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાએ આક્ષેપ કર્યો કે રશિયન દળો યુક્રેનની વીજળી પ્રણાલીને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે લાખો નાગરિકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે. બીજી તરફ રશિયાએ કહ્યું કે તેમણે નાગરિક માળખાને લક્ષ્ય બનાવ્યું નથી, પરંતુ તે ઉર્જા ક્ષેત્રને લશ્કરી લક્ષ્ય તરીકે મૂલવે છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 70 કંપનીઓને નોટિસ ફટકારી છે. ગ્રાહક સુરક્ષા કાયદાના સીધા વેચાણ 2021ના નિયમોનું ઉલ્લંઘન કરતી આ કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જે કંપનીઓને નોટિસ ફટકારાઈ છે તેમાંની 13 એકમોની હાલમાં તપાસ ચાલી રહી છે. 3 કંપનીઓના જવાબની રાહ જોવાઈ રહી છે. ગ્રાહકના અધિકારોને જાળવવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. હૈદરાબાદમાં હાઈકોર્ટે આજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનને નાસભાગને લગતા કેસમાં જામીન આપ્યા છે. અભિનેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ રદ અરજી કરવાની અરજી પર સુનાવણી કરીને તેને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. હૈદરાબાદમાં પુષ્પા 2 ફિલ્મના પ્રીમિયર શોમાં અલ્લુ અર્જુન હાજર રહેતા મોટી ભીડ ઉમટી પડી હતી, જેમાં 1 મહિલાનું મૃત્યુ થયું હતું. આ કેસમાં હૈદરાબાદ પોલીસે આજે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના મહાકુંભ મેળાનું ઉદ્ઘાટન અને 5,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. બંધારણની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકસભામાં ચર્ચા શરૂ. શ્રીલંકાના રાષ્ટ્રપતિ 15 ડિસેમ્બરથી ભારતની મુલાકાતે. અને રશિયા દ્વારા ઉર્જા કેન્દ્રો પર મોટા પાયે હુમલા થયા હોવાનો યુક્રેનનો આરોપ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.